એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણને અમેરિકાના ઉચ્ચ મધ્યમ વર્ગની પેલી ચમકદમક પાછળ છુપાયેલા અંધકારમાં લઈ જાય છે. જ્હોન ઓહારાની ક્લાસિક કૃતિ એપોઇન્ટમેન્ટ ઇન સમારા.
એપોઇન્ટમેન્ટ ઇન સમારા, જ્હોન ઓહારા, એટલે કે 1905 થી 1970 સુધી એ અમેરિકન લેખક હતા. એમની ખાસિયત હતી સમાજનું, ખાસ કરીને વર્ગ, દરજ્જો, પૈસા આ બધાના સંબંધોનું બારીકાઈથી નિરીક્ષણ કરવું.
બરાબર. અને આ એમની પહેલી નવલકથા 1934માં આવેલી. મને નવાઈ એ લાગે છે કે એ સમય હતો મહામંદીનો, પણ વાર્તા ગરીબીની નથી વાત કરતી.
ના ના, બિલકુલ નહીં. એ વાત કરે છે શ્રીમંત વર્ગના અંદરના ભંગાણની, એમના મનોવૈજ્ઞાનિક અને સામાજિક પતનની.
અને આ શીર્ષક એપોઇન્ટમેન્ટ ઇન સમારા એ પણ કંઈક ઇશારો કરે છે ને?
હા, ચોક્કસ. એક જૂની મેસોપોટેમિયન વાર્તા પરથી છે. પેલી વાર્તા જેમાં નોકર બગદાદમાં મૃત્યુને જુએ છે, ડરી જાય છે અને ભાગીને સમારા જાય છે.
પણ મૃત્યુ તો એની રાહ સમારામાં જ જોતું હોય છે. અનિવાર્યતા, ભાગ્ય.
બરાબર. નિયતિ, જે ટાળી ન શકાય, આ જ નવલકથાનો મુખ્ય સૂર છે.
તો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું. આ જુલિયન ઇંગ્લિશ નામનો માણસ, જેની પાસે દેખીતી રીતે બધું જ હતું, સફળતા, પૈસા, સુંદર પત્ની, સમાજમાં માન, એ ફક્ત 3 દિવસમાં પોતાના વિનાશ સુધી કેમ પહોંચી જાય છે? આટલી ઝડપથી બધું કેવી રીતે વિખેરાઈ ગયું?
હા, વાર્તા આપણને લઈ જાય છે 1930ના પેન્સિલ્વેનિયાના એક કાલ્પનિક શહેર ગિબ્સવિલેમાં. સમય છે ક્રિસમસનો, એટલે માહોલ ઉજવણીનો છે, પણ એ દેખીતી ઉજવણી પાછળ કંઈક અલગ જ ચાલી રહ્યું છે.
અને કેન્દ્રમાં છે જુલિયન ઇંગ્લિશ.
હા, જુલિયન દેખાવડો, સફળ, કેડિલેક કારનો ડીલર, પત્ની કેરોલાઇન પણ સુંદર, સમાજમાં મોભો, લાગે કે જીવન પરફેક્ટ છે. પણ ક્રિસમસની આગલી સાંજથી માંડીને ફક્ત 3 દિવસ, બસ આટલા સમયમાં જ એની જિંદગીનો તખતો જાણે વિખરાઈ જાય છે.
અને એનો સંઘર્ષ કોઈ બહારની વ્યક્તિ કે પરિસ્થિતિ સાથે નથી એટલો.
ના, મુખ્ય સંઘર્ષ તો અંદરનો છે, એના પોતાના મનમાં. શરૂઆત થાય છે લેન્ટેનેંગો કન્ટ્રી ક્લબની પાર્ટીથી. ક્રિસમસની આગલી સાંજ, માહોલ જામ્યો છે, દારૂ વહી રહ્યો છે, બધું બરાબર ચાલે છે, પણ જુલિયનના મનમાં કંઈક ઉથલપાથલ ચાલે છે. અને એક ક્ષણિક આવેગમાં ખબર નહીં કેમ તે હેરી રેલી નામના એક અમીર પણ નવા પૈસાવાળા ગણાતા આઇરિશ કેથોલિકના મોઢા પર દારૂનો ગ્લાસ ફેંકે છે.
ઓ, અને એ પણ કન્ટ્રી ક્લબમાં બધાની વચ્ચે.
હા, અને હેરી રેલી એટલે જુલિયનના જૂના સ્થાપિત વર્ગ માટે થોડો બહારનો માણસ, મતલબ પૈસાદાર છે પણ એમના જેવો નહીં. આ નાની દેખાતી ઘટના એ જુલિયનના જીવનમાં ભૂકંપ જેવી સાબિત થાય છે.
હા, આ ઘટના નાની લાગે પણ એના પડઘા બહુ મોટા છે, કારણ કે આ ફક્ત કોઈ વ્યક્તિનું અપમાન નથી, એ તો જુલિયન જે વર્ગનો છે તેના અલિખિત પણ અત્યંત કડક નિયમોનું, એમ કહીએ કે ખુલ્લમ ખુલ્લું ઉલ્લંઘન છે.
બરાબર. એમના વર્તુળમાં આવું ન કરાય.
અહીંથી જ પહેલો સવાલ શરૂ થાય છે. શું આ નસીબનો ખેલ છે જે પહેલેથી લખાયેલો હતો, કે પછી આ જુલિયનના પોતાના સ્વભાવની, એના ચારિત્ર્યની કોઈ ઊંડી તિરાડનું પરિણામ છે?
આ સમજવા માટે આપણે પાત્રોને થોડા નજીકથી જોવા પડશે, ખાસ કરીને જુલિયનને.
હા, ચાલો જુલિયન ઇંગ્લિશથી શરૂ કરીએ. કોણ છે એ? ખરેખર દેખાવ પાછળ શું છે?
જુલિયન નવલકથાનું નાયક છે, પણ કરુણ નાયક કહી શકાય, ટ્રેજિક હીરો. 30 વર્ષનો યુવાન, દેખીતી રીતે સમાજની ટોચ પર, પણ અંદરથી સતત બેચેન. એ ગિબ્સવિલેના ઉચ્ચ વર્ગની જ પેદાશ છે અને જાણે એનો કેદી પણ.
એનું આકર્ષણ, એની સફળતા, એ બધું જાણે એક મોહરું છે.
કંઈક અંશે એના આકર્ષણ પાછળ ઊંડી અસલામતી છુપાયેલી હોય એવું લાગે. એનું અભિમાન પણ બહુ નાજુક છે, ખાલીપા સામેનું કવચ જેવું. એ જે આવેગમાં પગલાં ભરે છે, દારૂ ફેંકવો, લડાઈ કરવી, અફેરનો પ્રયાસ કરવો, એની પાછળ કોઈ એક સ્પષ્ટ કારણ નથી.
શું હોઈ શકે?
સ્વવિનાશ તરફનો ઝોક.
કદાચ
એ પોતાના સમાજની, પોતાના જગતની હદો ચકાસવા માંગે છે. કદાચ આ દેખાડા ભરેલા દંભી જીવન સામેનો એક અણઘડ બળવો છે.
અને એની આ 3 દિવસની સફર કોઈ સુધારા તરફ નથી જતી.
ના, બિલકુલ નહીં. એ સતત નીચે ઊંડા ખાડા તરફ જાય છે, ઝડપી અને સંપૂર્ણ વિઘટન. દરેક પગલું તેને પોતાના જ બનાવેલા જીવનથી દૂર અને પેલી સમારાની મુલાકાત તરફ, એટલે કે અંત તરફ ધકેલે છે. અને લેખક આપણને ક્યારે પૂરેપૂરો જવાબ નથી આપતા કે આવું કેમ થયું. એ અસ્પષ્ટતા જ તેને વધુ વાસ્તવિક બનાવે છે.
આ જુલિયનનું પાત્ર ખરેખર બહુ ગૂંચવાડાભર્યું છે. એક તરફ પેલી સમારાની વાર્તા છે જે નિયતિનો સંકેત આપે છે, બીજી તરફ એના પોતાના નિર્ણયો છે. તો શું તે નસીબનો માર્યો છે કે પોતાના પતનનો ઘડવૈયો પોતે જ છે?
લેખક આ પ્રશ્ન આપણી સામે મૂકી દે છે. કદાચ એ કહેવા માંગે છે કે ચારિત્ર્ય જ નિયતિ છે. કેરેક્ટર ઇઝ ફેટ. જુલિયનનો સ્વભાવ, તેની અસલામતી, તેનું ખોખલું અભિમાન, તેનો અસંતોષ, આ બધું જ તેને એ દિશામાં દોરી જાય છે.
અને તે સમયના પુરુષો પર જે દબાણ હતું, સફળ દેખાવું, નિયંત્રણ રાખવું, લાગણીઓ છુપાવવી, એમાં પણ જુલિયન ક્યાંક નિષ્ફળ જતો દેખાય છે. એ જાણે કોઈક સાચી અધિકૃત જિંદગી શોધવા મથે છે, પણ રસ્તો ખોટો પકડે છે અને એ જાણી જોઈને બધું બગાડે છે. એ વાત ખરેખર પરેશાન કરે છે.
હા, અને એની પત્ની કેરોલિન ઇંગ્લિશ, એ આખી અલગ વાત છે. એ જાણે એ સમાજની અપેક્ષાઓનું જીવન સ્વરૂપ છે. સુંદર, ભપકાદાર, સામાજિક રીતે કુશળ અને પોતાના સ્ટેટસને લઈને બહુ જ સજાગ.
એની વાર્તા કેવી રીતે આગળ વધે છે?
એની વાર્તા ડર અને લાચારીની બને છે. તે પોતાના પતિને, પોતાની દુનિયાને બધું બરબાદ થતો જુએ છે. શરૂઆતમાં તે પોતાની કુશળતાથી પરિસ્થિતિ સંભાળવાની કોશિશ કરે છે. ડેમેજ કંટ્રોલ, જાકે બોલે.
હા, દેખાવ જાળવી રાખવાનો પ્રયાસ.
બરાબર. પણ જુલિયનનું વર્તન જેમ જેમ વધુને વધુ બેકાબુ બને છે, તેમ કેરોલિનનો પ્રેમ અને વિશ્વાસ પહેલા શરમમાં અને પછી ભયમાં ફેરવાઈ જાય છે. અંતે જ્યારે તે જુલિયનને છોડી દે છે, ત્યારે એ એના માટે આત્મબચાવનું પગલું છે. કારણ કે તેની પોતાની ઓળખ, તેની સલામતી, બધું જુલિયનના સ્થાન સાથે જોડાયેલું હતું. એક રીતે તે પણ જુલિયનના પતનની શિકાર બને છે.
સાચી વાત. કેરોલિને સમાજનું પ્રતીક છે, પણ તેની પોતાની મર્યાદાઓ પણ એ જ સમાજે ઘડી છે. તે જુલિયનની અંદર શું ચાલી રહ્યું છે એ કેમ સમજી શકતી નથી? કદાચ એ સમજવા માટે એને તાલીમ જ નથી મળી. જે સામાજિક દબાણ જુલિયનને તોડી રહ્યું છે, એ જ દબાણ કેરોલિનની સમજ અને એના વિકલ્પોને પણ સીમિત કરી દે છે. એમના સંબંધમાં જે સંવાદનો અભાવ છે, એ કદાચ એમના વર્ગની લાગણીઓ વ્યક્ત કરવાની અક્ષમતાનું જ પ્રતિબિંબ છે.
અને પછી પેલો બીજો માણસ, હેરી રેલી, જેના પર જુલિયને દારૂ ફેંક્યો હતો, એને સીધો વિલન ન કહી શકાય, પણ એની ભૂમિકા જટિલ છે.
કેવી રીતે?
તે જાતે બનેલો માણસ છે. સેલ્ફ મેડ. આઇરિશ કેથોલિક, જે એ સમયના વાસ્પ, વ્હાઇટ એંગ્લો સેક્સન પ્રોટેસ્ટન્ટ પ્રભાવિત ઉચ્ચ વર્ગમાં થોડો બહારનો ગણાય, પણ પૈસાદાર છે, પ્રભાવશાળી છે. એ જુલિયનના જૂના પૈસાવાળા વર્ગનો નથી, પણ પૈસા અને વખતથી એ વર્તુળમાં પ્રવેશી ચૂક્યો છે. તેની પાસે સ્પષ્ટ મહત્વાકાંક્ષા છે.
એટલે જુલિયન જ્યારે તેના પર દારૂ ફેંકે છે,
ત્યારે તે માત્ર એક વ્યક્તિ પર હુમલો નથી, પણ એવા લોકો પર હુમલો છે જે પૈસાના જોરે નવા પૈસાથી ઉપર આવ્યા છે. અને હેરીનો જવાબ બહુ સૂચક છે. તે જાહેરમાં કોઈ તમાશો નથી કરતો, જુલિયનની જેમ આવેશમાં નથી આવતો.
તો એ શું કરે છે?
એ શાંત રહે છે, પણ ઠંડા કલેજે, પડદા પાછળ રહીને પોતાની આર્થિક તાકાતનો ઉપયોગ કરે છે. એ જુલિયનના ધંધાને, એની કેડિલેક ડીલરશીપને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. એ વ્યવહારુ, થોડી ક્રૂર કહી શકાય એવી શક્તિનું પ્રતીક છે જે જુલિયનના ભાવનાત્મક ઉભરા પર ભારે પડે છે.
હેરીનું પાત્ર ગિબ્સવિલેના બદલાતા સામાજિક સમીકરણો અને સત્તાની રમતો તરફ ઇશારો કરે છે. તે જુલિયનથી સાવ વિરોધી છે, જાણે એક પડકાર. અને એ પણ દેખાડે છે કે સમાજમાં ઉપર ચડવું શક્ય છે, પણ એના નિયમો અલગ છે, જે કદાચ જુલિયન જેવા લોકો સમજવા કે સ્વીકારવા તૈયાર નથી.
બિલકુલ. અને એક બીજું રસપ્રદ પાત્ર છે, અલ ગ્રેકો.
એ કોણ છે?
એ સ્થાનિક બુટલેગર છે, દારૂનો ગેરકાયદે ધંધો કરનાર. પ્રોહિબિશનનો સમયગાળો નજીકનો જ છે, એટલે એ કન્ટ્રી ક્લબના ભદ્ર દેખાડાવાળા સમાજથી સાવ અલગ દુનિયાનો માણસ છે. તેની પાસે શારીરિક તાકાત છે, એક કાચી સીધી મર્દાનગી છે.
એનું શું મહત્વ છે વાર્તામાં?
જ્યારે જુલિયન પોતાના વર્ગમાં અપમાનિત થાય છે, શક્તિહીન અનુભવે છે, ત્યારે તે પોતાની મર્દાનગી સાબિત કરવા માટે ગ્રેકો અને તેના સાથી સાથે લડાઈ કરે છે અને જીતે પણ છે.
ઓહ, એટલે પોતાના સમાજમાં હારીને તે બહારની દુનિયામાં જીતવા માંગે છે.
હા, આ તેની હતાશા દેખાડે છે. પોતાના જગતના નિયમોમાં નિષ્ફળ જતા તે નિયંત્રણ પાછું મેળવવા માટે શહેરીના હિંસક નિયમોનો સહારો લે છે. આ ઉચ્ચ વર્ગના પોલા દંભ અને નીચેની દુનિયાની સીધી શારીરિક તાકાત વચ્ચેનો તફાવત પણ ઉજાગર કરે છે.
આ બધા પાત્રો અને તેમની વચ્ચેનો તણાવ એ ફક્ત 3 દિવસના ટૂંકા ગાળામાં કેવી રીતે વિસ્ફોટ પામે છે એ જોવું ખરેખર રસપ્રદ પણ છે અને થોડું ભયાવહ પણ છે. ચાલો હવે એ 3 દિવસની ઘટનાઓ પર ક્રમવાર નજર કરીએ. જુલિયનના પતનની એ ટોબોગન સ્લાઇડ.
બરાબર. પહેલો દિવસ ક્રિસમસની આગલી સાંજ, એને ઉલ્લંઘનનો દિવસ કહી શકીએ. લેન્ટેનેંગો કન્ટ્રી ક્લબ, પાર્ટીનો માહોલ, પણ જુલિયન અંદરથી અશાંત છે, બેચેન છે. અને પછી આવે છે પેલી ક્ષણ, હેરી રેલી પર દારૂ ફેંકવાની.
અને ક્લબમાં સોપો પડી જાય છે.
હા, સન્નાટો, કારણ કે આ શિષ્ટાચારનો, એમનો કોડ ઓફ કન્ડક્ટનો ભયંકર ભંગ હતો. કેરોલિન શરમથી પાણીબાણી થઈ જાય છે, નુકસાન ઓછું કરવાના પ્રયાસો શરૂ કરે છે. આ ઘટના એ લપસણી પર પહેલો ધક્કો મારવા જેવી છે. અહીંથી જુલિયનની પડતીની ગતિ શરૂ થાય છે.
અને લપસણી પર ગતિ રોકાતી નથી, બલકે વધતી જ જાય છે, ખરું ને? બીજા દિવસે શું થાય છે? ક્રિસમસના દિવસે.
બીજો દિવસ ક્રિસમસનો દિવસ એ પરિસ્થિતિના વણસવાનો દિવસ છે. હેંગઓવર અને ગુસ્સા સાથે જુલિયનની સ્વવિનાશક વૃત્તિ વધુ જોર પકડે છે. તે નાની નાની પણ સામાજિક રીતે નુકસાનકારક હરકતો કરતો રહે છે. પણ પછી એક મોટો બનાવ બને છે.
કયો બનાવ?
એક પાર્ટીમાં તે ફ્રોગી ઓગડેન નામના એક વ્યક્તિ સાથે ઝઘડો કરે છે. ફ્રોગી ઓગડેન એક હાથ વગરનો, યુદ્ધમાં લડેલો, સન્માનિત સૈનિક છે અને જુલિયન તેના પર હુમલો કરે છે.
અરે બાપરે, આ તો બહુ ગંભીર કહેવાય.
હા, આ બીજી ઘટના તેને ફક્ત ભૂલ કરનાર નહીં પણ એક ક્રૂર અને અસ્થિર વ્યક્તિ તરીકે સ્થાપિત કરી દે છે. તેના જૂના મિત્રો, સમાજના લોકો બધા તેનાથી દૂર થવા લાગે છે. તેની એકલતા વધતી જાય છે. અને આ હતાશામાં એ જ દિવસે તે હેલેન હોલમેન નામની એક સ્ત્રીને લલચાવવાનો પણ નિષ્ફળ પ્રયાસ કરે છે. કદાચ તે કોઈક પાસે સ્વીકૃતિ ઈચ્છતો હોય, કદાચ ફક્ત દુનિયાને વધુ એક તમાચો મારવા માંગતો હોય, પણ તે સ્ત્રી તેને સ્પષ્ટપણે ધુતકારી કાઢે છે.
એટલે એના માટે આ વધુ એક આઘાત, એનું આકર્ષણ, એનો પ્રભાવ બધું જાણે ખતમ થઈ રહ્યું છે.
બરાબર. તેણે પત્ની સાથે દગો કર્યો, એમ લાગે છે મિત્ર જેવા માણસ પર હુમલો કર્યો અને હવે એક અજાણી સ્ત્રી દ્વારા અપમાનિત થયો. જ્યારે કેરોલિનને આ બધાની ખબર પડે છે ત્યારે તેના માટે આ સહન કરવું અશક્ય બની જાય છે. તેમના લગ્નનો ત્યાં જ અંત આવી જાય છે.
એટલે હવે જુલિયન સામાજિક રીતે, પારિવારિક રીતે, બધી રીતે સાવ એકલો પડી ગયો છે. તેનું માન, મોભો, સંબંધો બધું જ ધ્વસ્ત.
બિલકુલ. અને પછી આવે છે ત્રીજો અને છેલ્લો દિવસ, 26 ડિસેમ્બર. આ પરિણામો અને અંતનો દિવસ છે. જુલિયને હવે લગભગ બધું જ ગુમાવી દીધું છે. કેરોલિન જતી રહી છે, સમાજમાં તેની આબરૂ ધૂળમાં મળી ગઈ છે.
અને એના ધંધાનું શું?
એને ખબર પડે છે કે હેરી રેલીએ બેંક પર દબાણ લાવીને તેની કેડિલેક ડીલરશીપની લોન રદ કરાવી દીધી છે. એટલે કે એનો વ્યવસાય પણ હવે ખતમ થવાની અણી પર છે. તે સામાજિક, પારિવારિક અને આર્થિક રીતે દિવાળીઓ થઈ ગયો છે.
પછી શું થાય છે?
તેના છેલ્લા કલાકો એ એક એવી દુનિયામાં ભટકવામાં જાય છે જે તેને ઓળખવાનો જ ઇનકાર કરી રહી છે. લોકો તેને ટાળે છે, કેટલાક દયા ખાય છે, કેટલાક દુશ્મનાવટ બતાવે છે. તે કોઈકની સાથે જોડાવાનો, કોઈક સહારો શોધવાનો, ભૂતપૂર્વ પ્રેમિકા, ચર્ચના પાદરી, પોતાના માતાપિતા, પણ ક્યાંય કોઈ આશા દેખાતી નથી. પાછા ફરવાનો કોઈ રસ્તો નથી.
એની એકસ્તા જાણે સંપૂર્ણ બની જાય છે.
હા, ભયાવહ એકલતા. અને ત્યારે તેને સમજાય છે કે રમત પૂરી થઈ ગઈ છે. તે અંતિમ નિર્ણય લે છે, ઘરે પાછો ફરે છે, ગેરેજમાં જાય છે, દરવાજા બંધ કરે છે અને તેની પોતાની કેડિલેક કાર, જે તેની સફળતાનું પ્રતીક હતી, તેનું એન્જિન ચાલુ કરી દે છે.
અને કાર્બન મોનોક્સાઇડથી?
હા, ગેરેજ કાર્બન મોનોક્સાઇડથી ભરાઈ જાય છે અને જુલિયન ઇંગ્લિશ સમારામાં તેની મુલાકાત પૂરી કરે છે. તેની આત્મહત્યા આટલી બધી ઘટનાઓ પછી જાણે તેની 3 દિવસની બેબાકડી ફાગદોડનો એક અનિવાર્ય અંત લાગે છે.
ખરેખર આ એક હચમચાવી દેનારો અંત છે, અને આ દુઃખદ અંત આપણને નવલકથાના જે ઊંડા સંદેશાઓ છે તેના પર વિચારવા મજબૂર કરે છે. સૌથી પહેલો અને સ્પષ્ટ સંદેશ તો પેલો સામાજિક વર્ગ અને દરજ્જાના બંધનનો છે.
હા, ગિબ્સવિલ એટલે જાણે એક એવો સમાજ જ્યાં દેખાવ, પ્રતિષ્ઠા, નિયમોનું પાલન એ જ સર્વસ્વ છે. જુલિયન આ જ દુનિયાનો હિસ્સો છે, એનું જ ઉત્પાદન છે, પણ એનાથી ગૂંગળાઈ છે.
અને તેનો બળવો પણ એ જ સિસ્ટમ સામે છે, પણ એની પાસે બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. જાણે લેખક કહેવા માંગતા હોય કે ઉચ્ચ વર્ગનું જીવન સ્વતંત્રતા નથી, પણ એક સોનેરી પિંજરું છે.
બરાબર, અને પિંજરાની અંદરની પોકળતા, ભૌતિક સમૃદ્ધિ છે, પાર્ટીઓ છે, મોંઘો દારૂ છે, પણ આંતરિક રીતે આ પાત્રો ખાલીખમ લાગે છે. સાચા માનવીય જોડાણ, કોઈ ઉદ્દેશ્ય કે નૈતિકતાનો જાણે અભાવ છે. જુલિયન જ્યારે ભૂલ કરે છે ત્યારે એના મિત્રો પણ તેને સાથ નથી આપતા, પોતાના વર્તુળને બચાવવા તેને બહાર ફેંકી દે છે.
અને પેલો મોટો સવાલ, નિયતિ વિરુદ્ધ સ્વાવિનાશ. શું જુલિયનનું પતન લખાયેલું જ હતું સમારાની જેમ, કે પછી એના પોતાના નિર્ણયો એની પોતાની નબળાઈઓનું પરિણામ હતું?
ઓહરે, આપણને સીધો જવાબ નથી આપતા, એ જ એમની ખૂબી છે. પણ સંકેત મળે છે કે કદાચ વ્યક્તિનું ચારિત્ર્ય જ તેની નિયતિ ઘડે છે. જુલિયનના સ્વભાવમાં, તેના આવેગોમાં, તેની અસલામતીમાં જ કદાચ આ વિનાશના બીજ રોપાયેલા હતા. પેલી ટોબોગન સ્લાઇડ જેવી વાત, એકવાર લપસ્યા પછી તે પોતાની જાતને રોકી શકતો નથી.
અને આ તેની પુરુષત્વની કટોકટી સાથે પણ જોડાયેલું લાગે છે. સમાજની નજરમાં સફળ પુરુષ બનવાનો પ્રયાસ, પણ અંદરથી અસલામતી, પત્નીની સામાજિક કુશળતા પર નિર્ભરતા, હેરી રેલી જેવા નવા પુરુષોની તાકાતથી ડર.
હા, અને એના હિંસક કૃત્યો જાણે પોતાની ઘટતી જતી સત્તા, પોતાનું પ્રભુત્વ પાછું મેળવવાનો એક હતાશાભર્યો પ્રયાસ લાગે છે. અને અંતે તેની પોતાની કારમાં આત્મહત્યા, જે પુરુષ સફળતાનું પ્રતીક હતી એ તેની નિષ્ફળતાની જાણે અંતિમ કબૂલાત છે.
આ બધાની વચ્ચે પેલી એકલતા અને કંઈક સાચું, કંઈક અધિકૃત શોધવાની તડપ પણ દેખાય છે. જુલિયન ખૂબ એકલો છે, પત્નીથી, મિત્રોથી, પોતાના જીવનથી. કદાચ એનું બેફામ વર્તન આ કૃત્રિમ દુનિયામાં કંઈક વાસ્તવિક શોધવાનો, કોઈક સાચો સ્પર્શ મેળવવાનો પ્રયાસ હતો
કહી શકાય. પણ તેનો પ્રયાસ તેને વધુને વધુ એકલો પાડી દે છે, અને લેખકની શૈલી પણ આ અસરને ઘેરી બનાવે છે. ઓહારાના સંવાદો અદ્ભુત છે, જાણે પાત્રો ખરેખર આપણી સામે બોલી રહ્યા હોય.
હા, એકદમ વાસ્તવિક. અને એમનું ગદ્ય
સંક્ષિપ્ત, સીધું, જાણે લાગણીઓથી પર, પત્રકાર જેવું. આ ઠંડી, તટસ્થ શૈલી આપણને જુલિયન પ્રત્યે વધુ પડતી સહાનુભૂતિ દાખવતા રોકે છે, અને તેના પતનને વધુ સ્પષ્ટ, વધુ ભયાવર રીતે જોવા મજબૂર કરે છે.
અને પ્રતીકો પણ કેટલા સૂચક છે. કેડિલેક કાર, અમેરિકન સ્વપ્ન, સફળતા, દરજ્જો જે અંતે મૃત્યુનું સાધન બને,
દારૂ જે સર્વવ્યાપી છે, સામાજિક સંબંધોને સરળ પણ બનાવે છે અને વિનાશને વેગ પણ આપે છે. જુલિયન માટે તો એ બંધનો તોડવાનું અને સ્વવિનાશને મુક્ત કરવાનું સાધન બની જાય છે.
અને પેલી લેન્ટેનેંગો કન્ટ્રી ક્લબ, ઉચ્ચ સમાજના બંધનો અને જ્યાંથી જુલિયનના પતનની શરૂઆત થાય છે એનું પ્રતીક.
આ નવલકથા વાંચ્યા પછી ખરેખર મનમાં એક અજબ બેચેની રહી જાય છે. જુલિયન માટે સહાનુભૂતિ કરતાં વધુ એક વ્યર્થ ગયેલા જીવનનો અફસોસ અને ભયની લાગણી થાય છે. આપણે એક માણસને પોતાની જાતને બરબાદ કરતો લાચારીથી જોઈએ છીએ.
અને લેખક કોઈ સહેલો મનોવૈજ્ઞાનિક જવાબ નથી આપતા, એ જ આ વાર્તાને વધુ અસરકારક અને લાંબા સમય સુધી યાદ રહે તેવી બનાવે છે.
બિલકુલ, કાયમી છાપ છોડી જાય છે.
ખરેખર આ વાર્તા માનવ જીવન કેટલું નાજુક હોઈ શકે છે, સામાજિક દબાણો કેટલા ભારે હોઈ શકે છે, અને આપણી અંદરના રાક્ષસો, આપણી નબળાઈઓ કેટલી શક્તિશાળી હોઈ શકે છે તેની યાદ અપાવે છે.
તે સફળતા અને સામાજિક દરજ્જાના ખ્યાલ પર જ સવાલ ઉભા કરે છે. શું તે સિદ્ધિ છે કે બંધન, સોનેરી પિંજરું?
અને નસીબ, ઈચ્છાશક્તિ અને ચારિત્ર્ય આપણા અંતને કેવી રીતે ઘડે છે એ સનાતન પ્રશ્નો ફરી આપણી સામે મૂકે છે. તે સારા જીવનની આપણી ધારણાઓને પડકારે છે, અને સંસ્કારી દેખાતા સમાજની સપાટી નીચે છુપાયેલી હતાશા, ખાલીપો અને હિંસાની શક્યતાને ઉજાગર કરે છે. તો અંતે આ વાર્તા આપણને શું વિચારતા કરી મૂકે છે? કદાચ એ જ કે આપણા સ્વભાવ અને આપણા નસીબ વચ્ચેનો સંબંધ કેટલો ઘાટ અને ક્યારેક અનિવાર્ય હોય છે.
અથવા એમ પણ કહી શકીએ કે સમાજના બનાવેલા નિયમો અને દેખાડાઓ સામે એક સાચું પ્રમાણિક જીવન જીવવું કેટલું મુશ્કેલ, કેટલું પડકારજનક અને ક્યારેક કદાચ અશક્ય પણ બની શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.